એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની દુનિયામાં ઊંટા ઉતરીશું જેમણે એમ કહી શકાય કે બૌદ્ધિક જગતમાં ખરેખર હલચલ મચાવી દીધી હતી. પોલ કાર્લ ફાયરબેન્ડ.
હા, પોલ ફાયરબેન્ડ નામ જ એવું છે.
હા, ઓસ્ટ્રિયામાં જન્મ્યા પછી અમેરિકા ગયા, પણ એમની ઓળખ એ જ સૌથી રસપ્રદ છે. જ્ઞાન મીમાંસા સંબંધી અરાજકતાવાદી, એપિસ્ટેમોલોજિકલ એનાર્કિસ્ટ.
બરાબર, આ શબ્દ સાંભળીને જ ગયાને એમ લાગે કે આ તો કોઈ બધું તોડીફોડી નાઠવારી વાત કરતા હશે.
લાગે જ ને, અરાજકતાવાદી એટલે.
ખરેખર એમ નહતું. એમનો મુખ્ય મુદ્દો, એમનો વાંધો એ વિજ્ઞાનની કોઈ એક જ સર્વશ્રેષ્ઠ, હંમેશા સાચી હોય એવી પદ્ધતિના વિચાર સામે હતો.
અચ્છા, એટલે પદ્ધતિની સર્વોપરિતા સામે.
હા, એ માનતા હતા કે આવી કોઈ એક પદ્ધતિને વળગી રહેવાથી પ્રગતિ અટકી જાય છે.
એટલે જ આજે આપણે એમની આ જે પડકારજનક અને ઘણીવાર લોકો જેને ગેરસમજ કરે છે એવી વિચારધારા, ખાસ કરીને એમનું સૂત્ર કંઈ પણ ચાલે, એનીથિંગ ગોઝ, એની પાછળ શું તર્ક છે એ સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ, અને એ સમજવા માટે જોવું પડે કે એમના વિચારો કયા સમયમાં, કયા માહોરમાં ઘડાયા.
બરાબર, કયો સમયગાળો હતો એ?
એ હતો 20મી સદીનો મધ્ય ભાગ. તમે જુઓ, ઓસ્ટ્રિયામાં નાઝીવાદનો ઉદય, બીજું વિશ્વયુદ્ધ જેમાં એમણે જાતે ભાગ લીધો હતો.
ઓહ, એમણે ભાગ લીધો હતો?
હા, અને પછી શીતયુદ્ધ. આ બધી મોટી ઘટનાઓ, મોટી સત્તાવાદી સિસ્ટમ્સ, આ બધાને કારણે એમના મનમાં કોઈ પણ મોટી દમનકારી વ્યવસ્થા પ્રત્યે, ભલે રાજકીય હોય કે બૌદ્ધિક, એક ઊંડો અવિશ્વાસ પેદા થયો.
એટલે અનુભવે શીખવ્યું એમ.
એમ જ કહી શકાય. જાણે મોટા આદર્શોની કિંમત સામાન્ય માણસે ચૂકવવી પડે છે એવું એમને લાગ્યું હશે.
એ સમય ફિલોસોફીમાં શું ચાલતું હતું? કોઈ મુખ્ય વિચારધારા હતી જેના જવાબમાં આ બધું આવ્યું?
હા, ત્યારે વિયેના સર્કલ અને એમનો તાર્કિક પ્રત્યક્ષવાદ, લોજિકલ પોઝિટિવિઝમ, બહુ પ્રભાવશાળી હતો. તો અધૂરી લાગી.
અધૂરી કઈ રીતે?
એમને લાગ્યું કે જ્ઞાનની પ્રક્રિયા આટલી સીધી, લેબોરેટરી જેવી નથી. એમાં માણસના પોતાના વિચારો, પૂર્વગ્રહો, સમાજ, સંસ્કૃતિ, આ બધું જ ભાગ ભજવે છે.
હા, એટલે વાસ્તવિક દુનિયાની જે ગૂંચવણો છે એને પણ ધ્યાનમાં લેવાની વાત.
ચોક્કસ. એમના સમકાલીનોમાં પણ મોટા નામ હતા, જેમ કે થોમસ કુન,
જેમણે પેરેડાઇમ શિફ્ટની વાત કરી હતી.
હા, અને કાર્લ પોપર, જે ફાયરબેન્ડના ગુરુ હતા, પણ પછીથી એમના સૌથી મોટા ટીકાકાર પણ બન્યા.
ઓ, ગુરુ શિષ્ય વચ્ચે જ મતભેદ?
હા, અને બહુ ઊંડા મતભેદ. આ સિવાય વિટકેન્સકાઇનના ભાષા રમતોના વિચારો, નીલ્સ બોહરનું ક્વોન્ટમ મિકેનિક્સ.
ક્વોન્ટમ મિકેનિક્સ એ કઈ રીતે?
કારણ કે ક્વોન્ટમ મિકેનિક્સે બતાવ્યું કે વાસ્તવિકતા આપણે જેવી ધારીએ છે એના કરતાં ઘણી વિચિત્ર છે, અને આપણી સમજની મર્યાદાઓ છે. અને હા, બર્કલેમાં 1960ના દાયકાનું જે કાઉન્ટર કલ્ચર આંદોલન હતું,
સત્તા વિરોધી આંદોલન,
હા, એની પણ એમના વિચારો પર અસર હતી. ફાયરબેન્ડને આ બળવાખોર મિજાજ ગમ્યો હશે.
એમના પોતાના જીવનમાં એવું શું બન્યું હતું જેણે એમને આ દિશા તરફ વાળ્યા? સાંભળ્યું છે કે એમને કળામાં પણ રસ હતો.
હા, વિયેનામાં જન્મ્યા હતા. નાનપણથી જ નાટક, ઓપેરા એમાં બહુ રુચિ. કહેવાય છે કે ગાયક તરીકે પણ તાલીમ લીધી હતી.
અચ્છા.
પણ પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ. ભણવાનું છૂટ્યું, જર્મન આર્મીમાં જોડાયા, પૂર્વના મોરચે લડ્યા, અને બહાદુરી માટે આયરન ક્રોસ પણ મળ્યો.
પણ યુદ્ધનો કોઈક અનુભવ એમના માટે બહુ નિર્ણાયક રહ્યો, ખરું ને?
હા, અત્યંત નિર્ણાયક. યુદ્ધમાં એમને ગંભીર ઈજા થઈ. 3 ગોળી વાગી હતી, 1 કરોડરજ્જુમાં રહી ગઈ.
ઓ બાપરે.
એના કારણે આખી જિંદગી એમને શારીરિક પીડા રહી, બીજી તકલીફો પણ થઈ. આ જે અંગત પીડા હતી ને, એણે અમૂર્ત આદર્શો, મોટી મોટી વિચારધારાઓ, જેમના માટે લોકો લડે છે, મરે છે, એ બધા પ્રત્યે એમનામાં શંકા અને કડવાશ ભરી દીધી.
આ બહુ મહત્વનું છે. આપણે ઘણીવાર ફિલોસોફરોને ખાલી પુસ્તકોમાં જ જોઈએ છીએ, પણ એમના અંગત અનુભવો કેટલા ઊંડાણથી એમના વિચારો ઘડે છે.
સાચી વાત છે.
યુદ્ધ પછી એ ફિલોસોફી તરફ કેવી રીતે આવ્યા?
પહેલા તો એમણે ભૌતિકશાસ્ત્ર, ફિઝિક્સ ભણવાનું શરૂ કર્યું, પણ જલ્દી જ એમનો રસ ફિલોસોફી, ખાસ કરીને વિજ્ઞાનની ફિલોસોફી તરફ ગયો. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ગયા, કાર્લ પોપરના સ્ટુડન્ટ બન્યા,
અને ત્યાંથી જ પછી મતભેદ શરૂ થયા હશે.
હા, શરૂઆતમાં સંબંધ સારો હતો, પણ ધીમે ધીમે વિચારો અલગ પડતા ગયા.
તો ચાલો હવે સીધા એમના એ મુખ્ય વિચાર પર આવીએ જેનાથી એ ઓળખાય છે, જ્ઞાનમીમાંસા સંબંધી અરાજકતાવાદ. શું મતલબ હતો આનો? શું ખરેખર બધા નિયમો ફેંકી દેવાની વાત હતી?
દવા માટે, ખાસ કરીને સાયન્સમાં પ્રગતિ કરવા માટે, કોઈ એક જ યુનિવર્સલ, હંમેશા કામ લાગે એવી મેથડ, એવી પદ્ધતિ, એવો કોઈ નિયમોનો સેટ છે જ નહીં.
અચ્છા, એટલે કોઈ એક માસ્ટર કી નથી એમ?
બરાબર. ઇતિહાસ જુઓ તો ખબર પડે કે મોટાભાગની મહાન શોધો ક્યારેક સ્થાપિત નિયમો તોડીને, ક્યારેક આકસ્મિક રીતે, ક્યારેક અતાર્કિક લાગતી રીતે થઈ છે. કોઈ એક પદ્ધતિથી નથી થઈ.
જાણે કોઈ સારો રસોઈયો હોય, એ રેસીપી જાણે પણ પછી પોતાની રીતે ફેરફાર કરે, નવા પ્રયોગો કરે, એવું કંઈક.
બિલકુલ એ જ. આના પરથી જ એમનો બીજો વિચાર આવે છે, પદ્ધતિગત બહુમતીવાદ, મેથડોલોજિકલ પ્લુરલિઝમ.
એ શું છે?
એનો મતલબ કે સાયન્ટિસ્ટે પરિસ્થિતિ પ્રમાણે જે પણ પદ્ધતિ, જે પણ વિચાર, જે પણ ટ્રિક કામ લાગે એ વાપરવા માટે સ્વતંત્ર હોવો જોઈએ, ભલે પછી એ બીજાને અવૈજ્ઞાનિક કે અતાર્કિક લાગે. ગોલ શું છે? જ્ઞાન મેળવવું, પ્રોબ્લેમ સોલ્વ કરવો. પદ્ધતિ તો એક સાધન છે.
એટલે પદ્ધતિ પૂજા નહીં, પરિણામ મહત્વનું.
હા, અને આની સાથે પેલો કૂનવાળો વિચાર પણ જોડાયેલો છે, અસંગતતા, ઇનકમેન્સ્યુરેબિલિટી.
હા, એલી વાત થઈ હતી, બે અલગ સિદ્ધાંતો જાણે બે અલગ ભાષા બોલતા હોય.
બરાબર. જ્યારે કોઈ મોટો પેરેડાઇમ શિફ્ટ આવે ત્યારે નવો સિદ્ધાંત અને જૂનો સિદ્ધાંત એટલા જુદા હોય છે, એમની માન્યતાઓ, એમની ભાષા, દુનિયાને જોવાની રીત, કે તમે એમને કોઈ ન્યુટ્રલ સ્કેલ પર રાખીને સીધા સરખાવી જ ન શકો.
અને એમણે વિજ્ઞાનવાદ, સાયન્ટિઝમ ની પણ ટીકા કરી. આનો મતલબ એ થયો કે એ વિજ્ઞાનના વિરોધી હતા?
ના, આ પણ બહુ મોટી ગેરસમજ છે. ફાયરબેન્ડ વિજ્ઞાનના વિરોધી નહોતા, તેઓ વિજ્ઞાનવાદના વિરોધી હતા.
એ બે વચ્ચે શું ફરક?
વિજ્ઞાન એટલે જ્ઞાન મેળવવાની એક શક્તિશાળી પદ્ધતિ, પણ વિજ્ઞાનવાદ એટલે એવી માન્યતા કે ફક્ત વિજ્ઞાન જ સાચું જ્ઞાન આપી શકે છે અને બાકી બધું ખોટું છે, અંધશ્રદ્ધા છે. ફાયરબેન્ડ કહેતા કે આ એક જાતનો નવો ધર્મ બની ગયો છે જે બીજા પ્રકારના જ્ઞાનને, અનુભવોને દબાવી દે છે.
અચ્છા, એટલે વિજ્ઞાનનું સન્માન કરવું પણ એને એકમાત્ર સત્ય ન માની લેવું.
બિલકુલ. એમનું કહેવું હતું કે વિજ્ઞાનની પોતાની મર્યાદાઓ છે અને બીજા ઘણા રસ્તા છે દુનિયાને સમજવાના.
તો આ બધા વિચારોની અસર શું થઈ? ફિલોસોફી ઓફ સાયન્સ પર શું પ્રભાવ પડ્યો?
વો ઊંડી અસર પડી. એમણે આખી ચર્ચાની દિશા બદલી નાખી. પહેલા ફિલોસોફરો એ ચર્ચા કરતા કે વિજ્ઞાને કેવું હોવું જોઈએ. ફાયરબેન્ડે કહ્યું કે ચાલો એ જોઈએ કે વિજ્ઞાન ઇતિહાસમાં ખરેખર કેવું રહ્યું છે, એની બધી ભૂલો, સફળતાઓ, અનિયમિતતાઓ સાથે.
એટલે આદર્શમાંથી વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું?
હા, અને આનાથી પછી વિજ્ઞાનનું સમાજશાસ્ત્ર, SSK, સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટડીઝ, STS જેવા ક્ષેત્રોને બહુ વેગ મળ્યો, જે વિજ્ઞાનને માત્ર તર્ક અને પ્રયોગ તરીકે નહીં પણ એક સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તરીકે જુએ છે.
ચાલો હવે એમના મુખ્ય પુસ્તકો પર આવીએ. સૌથી વિવાદાસ્પદ, અગેન્સ્ટ મેથડ, 1975. આણે તો ધૂમ મચાવી હશે.
ધૂમ એટલે ધૂમ. આ પુસ્તકમાં જ એમણે ખુલ્લેઆમ દલીલ કરી કે ઇતિહાસમાં કોઈ એક વૈજ્ઞાનિક પદ્ધતિ નથી જે હંમેશા સફળ થઈ હોય, અને સાબિત કરવા એમણે ગેલિલિયોનું ઉદાહરણ આપ્યું.
ગેલિલિયોનું કઈ રીતે?
એમણે બતાવ્યું કે ગેલિલિયોએ પોતાના સમયના સ્થાપિત વૈજ્ઞાનિક નિયમો, ચર્ચની માન્યતાઓ, અવલોકનો બધાને પડકાર્યા. કેટલીકવાર તો એવી દલીલો કરી જે કદાચ સ્ટ્રિક્ટલી સાયન્ટિફિક ન ગણાય, પણ એણે કોપરનિકસના સૂર્ય કેન્દ્રીય સિદ્ધાંતને આગળ વધાર્યો.
એટલે નિયમો તોડીને પણ પ્રગતિ થઈ શકે છે.
હા,
અને આ જ પુસ્તકમાં પેલું સૂત્ર આવ્યું, એનીથિંગ ગોઝ, કંઈ પણ ચાલે.
આ સૂત્રનો સાચો મતલબ શું? શું ખરેખર એ કહેવા માંગતા હતા કે બસ જે મનમાં આવે એ કરો?
ના, આ જ સૌથી મોટી ગેરસમજ છે. એ કોઈ સલાહ નહોતી કે જાઓ ગમે તે કરો. એ એમના ઇતિહાસના અભ્યાસનું નિષ્કર્ષ હતું. એમનું કહેવું હતું કે ભૂતકાળમાં કોઈ એક નિયમ હંમેશા નથી ચાલ્યો, સફળતા અલગ અલગ રીતે મળી છે. એટલે એકમાત્ર સિદ્ધાંત જે પ્રગતિને ક્યારેય રોકતો નથી એ છે કે કોઈ પણ પદ્ધતિ, કોઈ પણ વિચાર કામ લાગી શકે છે. એ એક પ્રકારની ચેતવણી હતી, પદ્ધતિના ગુલામ ન બનો.
ઓકે, આ સ્પષ્ટતા બહુ જરૂરી હતી. પછી બીજું પુસ્તક આવ્યું, સાયન્સ ઇન અ ફ્રી સોસાયટી 1978. એમાં શું હતું? એ પુસ્તક અગેન્સ્ટ મેથડ પર જે ટીકાઓ થઈ હતી એના જવાબમાં અને એ વિચારોને આગળ વધારતું હતું. એમાં એમણે દલીલ કરી કે આધુનિક સમાજમાં વિજ્ઞાને એક એવો ખાસ, લગભગ ધર્મ જેવો દરજ્જો મેળવી લીધો છે જે લોકશાહી માટે ખતરારૂપ છે.
લોકશાહી માટે ખતરારૂપ કઈ રીતે?
એમણે કહ્યું કે જેમ રાજ્ય અને ચર્ચનું વિભાજન જરૂરી છે,
હા,
એમ જ રાજ્ય અને વિજ્ઞાનનું પણ વિભાજન થવું જોઈએ.
રાજ્ય અને વિજ્ઞાનનું વિભાજન, આ તો બહુ જ રેડિકલ વિચાર છે. આનો શું મતલબ? સરકાર વૈજ્ઞાનિકોની સલાહ ન લે?
ના, એવું નહીં. એમનો મુદ્દો એ હતો કે રાજ્યએ વિજ્ઞાનને એકમાત્ર સાચા જ્ઞાન તરીકે પ્રમોટ ન કરવું જોઈએ, અને બીજા જે જ્ઞાનના સ્ત્રોત છે, પરંપરાગત જ્ઞાન હોય, બીજી સંસ્કૃતિના વિચારો હોય, વૈકલ્પિક પદ્ધતિઓ હોય, એને દબાવી ન દેવા જોઈએ.
અચ્છા, એટલે સત્તાનું કેન્દ્રીકરણ ન થવું જોઈએ ભલે એ વિજ્ઞાનના નામે હોય.
બરાબર. મુક્ત સમાજમાં નાગરિક પાસે પસંદગી હોવી જોઈએ અને રાજ્યએ બધી પરંપરાઓને સમાન તક આપવી જોઈએ, કોઈ એકને વિશેષ દરજ્જો નહીં.
સમજાયું. અને પછી ફેરવેલ ટુ રીઝન 1987
એ નિબંધોનો સંગ્રહ હતો. એમાં એમણે સાંસ્કૃતિક સાપેક્ષવાદ, અલગ અલગ સંસ્કૃતિઓ એકબીજાને કઈ રીતે સમજી શકે કે ન સમજી શકે, ઇનકમેન્સુરેબિલિટી, એના પર વધુ લખ્યું, અને પશ્ચિમી તર્કની જે સર્વોપરિતા મનાય છે એની ટીકા કરી, બૌદ્ધિક અને સાંસ્કૃતિક વિવિધતાનો બચાવ કર્યો.
અને એમની આત્મકથા કિલિંગ ટાઈમ, જે એમના મૃત્યુ પછી પ્રકાશિત થઈ. હવે જો એમની સરખામણી પોપર અને કૂન સાથે કરીએ તો મુખ્ય ભેદ શું હતો?
પોપર સાથે તો મૂળભૂત મતભેદ હતો. પોપરે કહ્યું કે વિજ્ઞાન એ છે જેને ખોટું પાડી શકાય, ફોલ્સિફિકેશન.
હા, એમની ફેમસ થિયરી.
ફાયરબેન્ડે કહ્યું કે જો આ નિયમ કડકાઈથી લાગુ પાડીએ તો ઇતિહાસમાં ઘણી નવી અને સાચી થિયરીઓ શરૂઆતમાં જ રદ થઈ ગઈ હોત, કારણ કે શરૂઆતમાં એની પાસે પૂરતા પુરાવા નહોતા અથવા એ સ્થાપિત વિચારોથી બહુ અલગ હતી. એટલે ગુરુની પદ્ધતિ પર જ સવાલ ઉઠાવ્યો.
અને કૂન સાથે?
બંને માનતા હતા કે વિજ્ઞાન સીધી લીટીમાં નથી ચાલતું. હા, એમાં સંમત હતા. પણ કૂને જે પેરેડાઇમ શિફ્ટને એક ચોક્કસ માળખામાં તબક્કાવાર જોયું, ફાયરબેન્ડ એ પ્રક્રિયાને વધુ અસ્તવ્યસ્ત, વધુ તકવાદી, વધુ અરાજક ગણાવી. કુન કરતા ફાયરબેન્ડ કોઈપણ પ્રકારની સિસ્ટમ કે વ્યવસ્થા માટે વધુ શંકાશીલ હતા.
અને એમરે લાકાટોસ સાથે એમની મિત્રતા અને સ્પર્ધા, એ પણ રસપ્રદ છે.
હા, લાકાટોસ પણ પોપરના વર્તુળમાં હતા, પણ ફાયરબેન્ડના બહુ સારા મિત્ર હતા. બંને સાથે મળીને ફોર એન્ડ અગેન્સ્ટ મેથડ નામનું પુસ્તક લખવાનું નક્કી કરેલું. લાકાટોસ પક્ષમાં લખવાના હતા, ફાયરબેન્ડ વિરુદ્ધમાં.
ઓહ, સરસ આઈડિયા તો.
હા, પણ દુર્ભાગ્ય લાકાટોસનું અવસાન થઈ ગયું એટલે એ પુસ્તક એ રીતે ન બની શક્યું. પણ આ બતાવે છે કે એમના બૌદ્ધિક મતભેદ અંગત ન હતા.
આવા વિચારો સામે શરૂઆતમાં તો બહુ વિરોધ થયો હશે ને?
પુષ્કળ વિરોધ. એમને તર્કના દુશ્મન, વિજ્ઞાન વિરોધી, અતાર્કિકતાના પૂજારી, આવા કેટલાય લેબલ લાગ્યા. ઘણા સ્થાપિત ફિલોસોફરો, વૈજ્ઞાનિકો એમનાથી ખૂબ નારાજ થયા.
પણ પછીથી શું પરિસ્થિતિ બદલાઈ?
હા, સમય જતા ધીમે ધીમે લોકો એમના વિચારોની ગંભીરતા સમજવા લાગ્યા. એમની ઓળખ માત્ર એક ઉશ્કેરણી કરનાર તરીકે નહીં, પણ વિજ્ઞાનના પોતાના ઘમંડ, પોતાની મર્યાદાઓ અને પોતાની સત્તા પર સવાલ ઉઠાવનાર એક જરૂરી અને મૌલિક ચિંતક તરીકે સ્થાપિત થઈ.
અને આજે જ્યારે આપણી પાસે માહિતીનો ધોધ છે, ફેક ન્યૂઝ, વૈકલ્પિક તથ્યો, આ બધી વાતો ચાલે છે, નિષ્ણાતોની સત્તા પર પણ સવાલ ઉઠે છે, ત્યારે ફાયરબેન્ડ કેટલા પ્રાસંગિક લાગે છે?
મને લાગે છે કે પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક. આજે જ્યારે ક્લાઇમેટ ચેન્જ હોય, કોવિડ જેવી મહામારી હોય, રસીકરણ હોય, આવા મુદ્દાઓ પર વૈજ્ઞાનિકો શું કહે છે, સરકાર શું કરે છે, લોકો શું માને છે, આ બધી ચર્ચાઓમાં ફાયરબેન્ડના પ્રશ્નો ફરી સામે આવે છે.
કેવા પ્રશ્નો?
કે જ્ઞાન એટલે શું, કોણ નક્કી કરશે કે શું સાચું છે, નિષ્ણાત કોને કહેવાય, અને સૌથી અગત્યનું, કોઈ એક વિચારધારા, ભલે વિજ્ઞાન જ હોય, એ આપણા પર હાવી ન થઈ જાય એનું ધ્યાન કેવી રીતે રાખવું?
સાચી વાત છે. ચાલો એમના કેટલાક પ્રખ્યાત કોટ્સ જોઈએ. પેલું સૌથી જાણીતું, એકમાત્ર સિદ્ધાંત જે પ્રગતિને અવરોધતો નથી તે છે કંઈ પણ ચાલે.
હા, અગેન્સ્ટ મેથડમાંથી. અને ફરી કહું છું, આ ઇતિહાસનું વર્ણન છે, ભવિષ્ય માટેનો આદેશ નથી. સાર એ છે કે ભૂતકાળમાં કોઈ એક નિયમ હંમેશા નથી ચાલ્યો, એટલે ભવિષ્યમાં પણ ખુલ્લા મન રાખવું જરૂરી છે.
બીજું, રાજ્ય અને વિજ્ઞાનવાળું. રાજ્ય અને ચર્ચના વિભાજનને રાજ્ય અને વિજ્ઞાનના વિભાજન દ્વારા પૂરક બનાવવું જોઈએ, જે સૌથી તાજેતરની, સૌથી આક્રમક અને સૌથી વધુ રૂઢિચુસ્ત ધાર્મિક સંસ્થા છે. આ તો બહુ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ છે.
હા, અને અહીં ધાર્મિક સંસ્થા શબ્દ જાણી જોઈને ઉશ્કેરવા માટે વાપર્યો છે. કહેવાનો મતલબ એ કે જેમ રાજ્ય પ્રસ્થાપિત ધર્મ ખતરનાક બની શકે, તેમ રાજ્ય પ્રસ્થાપિત વિજ્ઞાન પણ જો એની ટીકા ન થઈ શકે તો એ બૌદ્ધિક સ્વતંત્રતા માટે ખતરો બની શકે છે.
સત્તાના કેન્દ્રીકરણ સામે ચેતવણી અને મુક્ત સમાજ વિશે
એમણે કહ્યું, મુક્ત સમાજ એવો સમાજ છે જેમાં તમામ પરંપરાઓને સમાન અધિકાર, શિક્ષણ અને સત્તાના અન્ય પદો પર સમાન પહોંચ આપવામાં આવે છે.
એટલે વિજ્ઞાન એક મહત્વની પરંપરા જ છે, પણ એકમાત્ર નહીં.
બરાબર. સાયન્સ ઇન અ ફ્રી સોસાયટીમાં એમણે આ વિચાર વિસ્તાર્યો હતો.
સ્વાભાવિક છે કે એમની ટીકા પણ થઈ. મુખ્ય મુદ્દા શું હતા ટીકાકારોના?
મુખ્ય ડર એ હતો કે ફાયરબેન્ડનો આ અરાજકતાવાદ એક પ્રકારના ખતરનાક સાપેક્ષવાદ, રિલેટિવિઝમને જન્મ આપે છે.
એટલે કે બધું જ સરખું, સાચું વિજ્ઞાન અને ખોટા દાવા, બધું એક લેવલ પર.
હા, ટીકાકારો કહેતા કે જો કંઈ પણ ચાલે તો પછી સાચા ખોટાનો, તર્ક અતર્કનો ભેદ જ ન રહે. આનાથી સ્યુડો સાયન્સ અને ષડયંત્ર સિદ્ધાંતોને બળ મળે. એવો આરોપ પણ લાગ્યો કે એમણે વિજ્ઞાન વિરોધી લોકોને વૈચારિક હથિયાર પૂરું પાડ્યું.
શું લાગે છે, એમના વિચારોની ખરેખર ગેરસમજ થઈ હતી?
મોટા ભાગે થઈ હતી, ખાસ કરીને એનીથિંગ ગોઝવાળા સૂત્રની. ફાયરબેન્ડે પોતે ઘણીવાર કહ્યું કે હું અતાર્કિકતાનો હિમાયતી નથી, હું તો તર્કની એક ચોક્કસ સંકુચિત વ્યાખ્યા સામે સવાલ ઉઠાવું છું. માનવ સંશોધન, માનવ જિજ્ઞાસા એના કરતાં ઘણી વિશાળ અને સર્જનાત્મક છે.
એમના વ્યક્તિત્વ વિશે પણ થોડી વાત કરીએ. એ માત્ર ગંભીર ફિલોસોફર નહોતા એમ લાગે છે.
જરા પણ નહીં. બહુ જ રંગીન, નાટકીય વ્યક્તિત્વ હતું એમનું. આપણે વાત કરી કે ઓપેરા ગાતા હતા. એક વાર તો એમણે પ્રખ્યાત જર્મન નાટ્યકાર બર્ટોલ્ડ બ્રેખ્થના આસિસ્ટન્ટ બનવા માટે એપ્લિકેશન કરેલી.
ખરેખર?
હા. અને કહેવાય છે કે ક્લાસમાં ભણાવતી વખતે પણ એટલા નાટકીય હતા કે ક્યારેક ટેબલ પર ચડીને લેક્ચર આપતા.
વાહ, આ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બીજું કંઈ રસપ્રદ?
એમની આત્મકથા કિલિંગ ટાઈમ બહુ જ નિખાલસ છે. યુદ્ધના અનુભવો, પ્રેમ સંબંધો, ઝઘડાઓ, બધું જ લખ્યું છે. અને બીજું, જે પોપર કે લાકટોસ જેવા લોકોની એમણે આટલી ટીકા કરી, એમની સાથે અંગત મિત્રતા પણ ખૂબ ગાઢ હતી.
એટલે વૈચારિક મતભેદ વ્યક્તિગત નહોતા બનતા.
હા, અને એ પણ યાદ રાખવા જેવું છે કે એ પોતે ફિઝિક્સ ભણેલા હતા. વિજ્ઞાનની સિદ્ધિઓ માટે એમને આદર હતો. એમનો વાંધો વિજ્ઞાન સામે નહોતો. વિજ્ઞાન જ્યારે વિજ્ઞાનવાદ બની જાય, એક વિચારધારા બની જાય, એની સામે હતો.
તો અંતે પોલ ફાયરબેન્ડ પાસેથી આપણે શું બોધપાઠ લઈ શકીએ? એમને કઈ રીતે યાદ રાખવા જોઈએ?
મને લાગે છે કે એમને ફિલોસોફીના એક મહાન ઉશ્કેરણી કરનાર તરીકે, એક એવા ચિંતક તરીકે યાદ રાખવા જોઈએ જેમણે આપણને આપણા પોતાના વૈચારિક ચોકઠા પર સવાલ ઉઠાવવા માટે મજબૂર કર્યા. ખાસ કરીને વિજ્ઞાન જ્યારે પોતે જ એક સત્તા બની જાય ત્યારે એની સામે અવાજ ઉઠાવનાર તરીકે.
અને એનો કાયમી વારસો શું?
એમનો વારસો એ સતત યાદ અપાવે છે કે બૌદ્ધિક સ્વતંત્રતા, નમ્રતા અને જુદા મત માટે આદર કેટલો જરૂરી છે. જ્ઞાનની શોધ કોઈ એક રસ્તાની મોહતાજ નથી. એ સતત ચાલતી, ખુલ્લી અને ઘણીવાર અણધારી પ્રક્રિયા છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ. આજના આ જટિલ સમયમાં જ્યાં સત્યના ઘણા દાવેદારો છે, નિષ્ણાતાઓ પણ અલગ અલગ મંતવ્યો આપે છે, ત્યાં ફાયરબેન્ડના વિચારો આપણને સત્યના દાવાઓને સમજવામાં કેવી રીતે મદદ કરી શકે? કેવી રીતે આપણે વૈજ્ઞાનિક સિદ્ધિઓ માટે આદર જાળવી શકીએ અને સાથે સાથે વૈજ્ઞાનિક સત્તા પોતે જ રૂઢિચુસ્ત બની જાય એ ભય સામે પણ સજાગ રહી શકીએ? આ સંતુલન કેવી રીતે શોધવું? આ પ્રશ્ન વિચારવા જેવો છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.